चक्षुरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रामहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
राजकोट रविवार तारीख 9 एप्रिल 2006 वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 443 मुंबई चैत्रवद 8 रविवार 1949 संसार संबंधी कारण पदार्थों की प्राप्ति सुलभपणे निरंतर प्राप्त थया करे अने बंधन न थाय एवा कोई पुरुष होय तो ते तीर्थंकर के तीर्थंकर जेवा जाणीए छे पण प्राये एवी सुलभ प्राप्तिना जोगथी जीवने अल्पकाळमां संसार प्रत्येथी अत्यंत एवो वैराग्य थतो नथी अने स्पष्ट आत्मज्ञान उदय थतुं नथी एम जाणी जे कंई ते सुलभ प्राप्तिने हानि करनारा जोग बने छे ते उपकारक जाणी सुखे रहेवा योग्य छे। પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે। એક અવસ્થાનો ગાળો ચાલી રહ્યો છે જેમાં સુભાગભાઈને સંસાર સંબંધી પ્રાપ્તિની પદાર્થોની પ્રાપ્તિનો થોડો વિશેષ ભાવ છે। કંઈ સંસાર સંબંધી સાધન હોય, કંઈ સગવડ હોય, કંઈ આવક હોય તો આ બધો સંસારનો વ્યવહાર જળવાય, પ્રતિષ્ઠા ટકી રહે, કુટુંબના લોકોનું સુખ શાંતિ જાળવી શકાય વગેરે અનેક વિકલ્પો છે। કૃપાળુદેવ આ સમયે અદ્ભુત પરમાર્થના રહસ્યો અને જુદી જુદી વાત જુદી જુદી શૈલીથી મૂકે, દરેક પત્રની કંઈ ને કંઈ એવી વિશેષતાથી એ વાતને જીવને સંસાર તરફથી મુક્તિ તરફ પ્રેરે છે। જ્ઞાની પુરુષ કેવી રીતે જીવને સંસારમાંથી ખસેડીને મોક્ષ માર્ગ ઉપર સ્થિત કરાવે છે એના અદ્ભુત દ્રષ્ટાંતો પરમ કૃપાળુ દેવ અને એના પરમ સાધક મુમુક્ષુઓ વચ્ચેની જે વ્યવસ્થા થઈ છે, જે પ્રકારનો ઉપક્રમ સધાયો છે, એવા પત્રો વ્યવસ્થિત રૂપમાં મુનિ ઉપરના પત્રો, સ્વભાગ ઉપરના પત્રો જુદા જુદા જો લઈએ અને આને વાંચીએ ત્યારે ક્રમશઃ ઉત્તરોત્તર એક જીવને કેવી રીતે આ કરુણાસાગર એને સંસારમાંથી સ્વરૂપમાં સ્થિત કરાવે છે। અહીંયા સરસ મજાની એક વાત મૂકી છે, એ વાત મૂકીને પછી બીજી જ વાત એવી સરસ રીતે મૂકી દીધી છે। જીવ તો ઈચ્છા કરે ને કે પ્રભુ અમે સંસારની અંદર આર્ત ધ્યાન ન થાય, રૌદ્ર ધ્યાન ન થાય, એટલે અમને કંઈ ને કંઈ પ્રકારની તમે કોઈ સાધન સગવડતા સુખ સંપત્તિ ચિંતા રહી જીવન બને આવું કંઈક કરો તો ધર્મ ધ્યાન અમારું ક્ષમતાથી ચાલે, ને તો ક્યાંથી ચાલે, સંસારી જીવો છે ને, અને વળી આપણી શક્તિમાં તો પામર છીએ, આપણે તો જાણીએ છીએ કે આપણે આપણી શક્તિમાં હજુ એટલું વેરિયસ પુરાયમાન થયું નથી, અંતરાયથી ઘેરાયેલા છીએ, પૂર્વકર્મના ઉદયથી ઘેરાયેલા છીએ અને ઉદયમાં પણ અશુભનો ઉદય જ મુખ્ય પડે છે। તો કૃપાળુદેવે એક અહીંયા સિદ્ધાંત આપ્યો, એક વાત મૂકી, નવી જ વાત મૂકી કે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તે શ્રી તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ। કેવો? સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે, એટલું બધું પુણ્ય ચારે બાજુ જ્યાં હાથ નાખો ત્યાં પૈસો મળે, પ્રતિષ્ઠા મળે, પદ મળે, સ્વજન મળે, સંબંધો મળે, ચારે બાજુ સંસાર સુખ અભરે ભરાય એવા કારણોની પ્રાપ્તિ થયા જ કરે, સુલભપણે થયા કરે, કોઈ મહેનત કરવી ન પડે, કોઈની લાચારી કરવી ન પડે, કોઈ મજૂરી ન કરવી પડે, કોઈ પરિશ્રમ કરવો ન પડે. શાલીભદ્રની જેમ પેટી ઉતરે, રોજ રાત્રે સૂતા હોય ને સવારે ઉઠીએ ત્યાં 99 પેટીઓ તૈયાર જ હોય, જો એટલો માલ ગણી લે, અને જે જોઈએ એ આગલેથી રાત્રે કહેજે, એટલે બીજે દી હાજર થઈ જશે. ફરમાયશ આપજે, દીકરાના મની ઓર્ડર અમેરિકાથી આવ્યા જ કરશે. ડોલેરિયા ડ્રાફ છે ભાઈ આ તો બધા. ઓહો, આવી સુલભ પ્રાપ્તિ થયા કરે. પણ આ બધા કારણો જે છે સંસારના, પદાર્થ સુખના, ચીજના, વસ્તુના, પરના, આ બધા કારણો એ સંસાર સંબંધી કારણ છે, એ કોઈ મોક્ષનું કારણ બની શકે નહીં. ગમે તેટલું ધન, લક્ષ્મી, વૈભવ, સંપત્તિ, પદ, અધિકાર વગેરે, આ બધા કારણો શેના છે? આની સુલભ પ્રાપ્તિ બહુ મજા આવે, ટસડો થઈ જાય ચારે બાજુથી બસ. પણ આ કારણો કેવા, એની સુલભ પ્રાપ્તિનો યોગ પાછો નિરંતર અટકાવીના, રોજોરોજ ચિંતા જ નહીં કરવાની, જીવીએ ત્યાં સુધી વર્ષાસન બંધાયેલું જ છે. ખરા રાજાના વર્ષાસન તો આ કોક ઇન્દિરાબેન જેવા આવે તો ખાલસા કરી લીધા, રાજાના રાજ ખાલસા થઈ ગયા, એના વર્ષાસન ખાલસા થઈ ગયા, અને નવી પેઢીના પાછા નવા રાજાના વર્ષાસન શરૂ થઈ ગયા. પણ એવો કોક બીજો જાગશે ત્યારે એના કાઢશે. પણ અહીંયા તો કહે છે નિરંતર પ્રભુ એવી કૃપા થાય તમારી, જાઓ જીવ. આ બધા સંસાર સંબંધી
લક્ષ્મી ઉની અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો, વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહો એક પણ તમને હવો.
આ બધું લક્ષ્મી, અધિકાર, સ્વજન, પરિવાર, સંગ્રહ, પરિગ્રહ બધું જ છે, પણ વધવાપણું સંસારનું. કૃપાળુ દેવ સૌભાગભાઈને કહે છે કે તમે જે જે માગણી કરો છો આવા કારણોની સુલભ પ્રાપ્તિ નિરંતર થયા કરે. પણ આ કારણો કયા છે? સંસાર સંબંધી. અને આવા કારણો પ્રાપ્ત થાય તો અમે મોક્ષની ઉપાસના કરીએ, પછી કાંઈ ચિંતા નહીં, બસ ધર્મ જ કરશું પ્રભુ. તો કે અને બંધન ન થાય આવા કારણો તમને સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવો પુરુષ હોય તો કોણ છે? તીર્થંકર અથવા તીર્થંકર જેવા સામાન્ય માણસનું ગજું શું છે? અહીંયા તો સેજ એક ઇન્ક્રીમેન્ટ મળે ને પગારમાં તો ઊંધો પડે છે, એની હેસિયત શું છે? એક શેરનો ભાવ જરાક આગળ વધી ગયો હોય તો બે દિવસથી આ ભાઈને નીચે ઉતારવા પડે, શેર બજાર તો ડાઉન થઈ જાય, પણ એ ન થાય. સંસારના કારણની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય. બંધન ક્યારે થાય? એના પ્રત્યે મમત્વ જાગે, મોહ જાગે, મારાપણાનો ભાવ જાગે. પદાર્થ પ્રત્યે, પર પદાર્થ મારા સુખનું કારણ છે, એનાથી મને સુખ છે, તો બંધન થાય. આ તો કે છે આવું મળે ને છતાંય બંધન ન થાય. શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ જે ભવની અંદર તીર્થંકર થયા તે ભવની અંદર શું થયા હતા, કઈ રીતે જૈનમાં હતા? ચક્રવર્તી તરીકે, ચક્રવર્તી તરીકે, માત્ર રાજકુમાર નહીં, કામદેવ ચક્રવર્તી, 9 રત્ન જેમને, 14 રત્નો જેમને પ્રાપ્ત છે આ સમૃદ્ધિના, અહિક સંપત્તિના, અહિક સુખના, બસ એથી આગળ કઈ સુખ આ માનવ લોકની અંદર સર્જિત નથી, એ સુખની પરાકાષ્ઠા છે, એ બધા સાધનોની ટોચ છે. આ સુલભપણે જેને પ્રાપ્ત થાય કઈ પ્રયત્ન ન હોય ને બેઠા હોય અને અનુચર આવીને કે મહારાજા આપની આયુષશાળામાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું છે પણ અમે ક્યાં ઓર્ડર આપ્યો હતો? તે ઓર્ડર આપ્યો હોય કે ન આપ્યો હોય, પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય છે અને જેહના ભાગ્યમાં જે ક્ષણે જે લખ્યું તે સમયે તે પડે તે જ પહોંચે. અહીંયા તો આવી ગયું છે, તારે ઓર્ડર દેવાની જરૂર નથી. પુણ્ય કરીને આવ્યો છું. કોઈ ઓર્ડર સાલીભદ્રે દેવા ગયા નહોતા, કોઈ બુકિંગ કરાવ્યું નથી, કોઈ કુરિયર કે આંગળિયાની સેવા રાખી નથી અને તોય ઓલો આવી જાય છે અને કોઈ કહેતો નથી મજૂરી તો લાવ, આ 99 પેટી તારા બાપની ઉતારી. અદભુત પુણ્યના ખેલ છે બધા, આ બધા પુણ્યના ખેલ છે. આવા પુણ્યની અભરાભાર વચ્ચે પણ આવા સુખના સાધનો મળે તો પણ બંધન ન થાય. આપણે તો સાધનો મળે અને બંધન ન થાય વાત તો દૂર રહી, પણ સાધનોની ઈચ્છા કરીને પણ બંધનમાં આપણે આવી જઈએ. સાધનો તો મળે કે ન મળે પણ એના અંગેનું ધ્યાન આપણું એ આર્ત ધ્યાન છે. સતત સંસારના આવા કારણોના સાધનોની પ્રાપ્તિ મને મળે, મને લાભ થાય, મને આનો કંઈક લાભ મળે, આવી ચિંતન તો અહોરાત્ર રહ્યા કરે છે સંસાર સંબંધી અને સંસારના પદાર્થ સંબંધી. અને તે સમયે જીવનું ચિંતન છે એ મોક્ષ માર્ગનું ચિંતન છે કે બંધનનું છે? બંધનનું છે. તો કે આવું બંધન ન થાય એવું તો હે સ્વભાગ, એવો જો કોઈ પુરુષ હોય તો તે તો તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. અને પછી સમજાવે છે આવી અભિલાષા ન થાય, આવી માગણી ન કરાય, આવી ઈચ્છા ન રખાય. સંસાર સંબંધી કારણોની ઈચ્છા ન રખાય, મોક્ષ સંબંધી કારણોની મને સુલભ પ્રાપ્તિ થાય, મને મુક્તિના કારણોની સુલભ પ્રાપ્તિ થાય, નિરંતર થાય, આવી ઈચ્છા રખાય. આ મુમુક્ષુ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનેલો. તો એ જે પ્રાપ્તિ છે એ કે છે કારણ હે સ્વભાગ, પ્રાય એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી. ભાઈ, તીર્થંકર અને તીર્થંકર જેવા પુરુષ હોય તો આવા પ્રાપ્તિના જોગમાં પણ એને બંધન ન થાય. પણ આ જગતના જીવની સ્થિતિ જોતા જ્ઞાનીઓ કહે છે કે પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના યોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી. હોય જો થોડો ઘણો વૈરાગ્ય હોય એ પણ ચાલ્યો જાય, જરાક જો હરખાઈ થાય. પેલા રોજ દેરાસર આવતો હોય, સ્વાધ્યાયમાં આવતો હોય, બધું થતું હોય અને જો જરાક કમાણીમાં ફેરફાર થયો, લોટરી લાગી, થોડીક આવક વધી તો આવવાનું બંધ. પેલા વેલા ક્યાં બંધ કરે? હવે મંદિરે જવાનું મૂકો લોપ. હવે સ્વાધ્યાય તો થશે, ભક્તિ તો થશે, પ્રતિક્રમણ તો કર્યા કરશું, પેલા પાપ તો કરો. આમ તો પ્રતિક્રમણ કરવું પાપ કર્યા વિના. જીવની મનસ્થિતિ એવી છે કે જરાક કારણો વધે છે, જરાક અનુકૂળતા વધે છે, કઈ સુલભપણે. મહેનત કરીને કરતો હોય તો સમજે કે પરમાત્માની કૃપા અને સતના યોગ વિના મારો કોઈ પુરુષાર્થ સફળ નહીં થાય. પ્રારબ્ધને ફેરવવું હશે તો શુભના ઉદય વિના નહીં ફરે, ત્યાં સુધી વાંધો નથી. પણ આને સુલભપણે થઈ જાય છે, બેવકૂફ હજી વિચાર નથી કરતો ને કોઈ પૂર્વ પુણ્યનો ઉદય આડો આવી જાય છે અને કંઈક થઈ જાય છે અને એને સરખાઈ બધી આવી જાય છે, જીવનમાં ન ધારેલો લાભ મળી જાય છે. અને આવો લાભ મળે ત્યારે જીવને એ પ્રત્યેથી, સંસાર પ્રત્યેથી વૈરાગ્ય થતો નથી, વૈરાગ્ય નથી થતો, વળગણ થાય છે. વૈરાગ્ય થતો નથી પણ વળગણ થાય છે, એની વળગણા વધતી જ જાય છે. અરે ભાઈ, સુલભ પ્રાપ્તિથી વધી ગયું, કોઈ પુણ્યનો યોગ થયો અને કંઈ વસ્તુ સારી થઈ ગઈ, સંજોગો બદલાઈ ગયા, પલટો ખાઈ ગયો, તો તને તો વૈરાગ્ય થવો જોઈએ. વૈરાગ્ય નથી થતો. શું થાય છે? વડગણા થાય છે. હવે જીવ એને જ વેડગો છે. કમાઈ દીકરો ને હિસાબ કરવા બાપ બેઠો છે, નવરો વડગણા. હવે આ મકાન સાફ રાખવું પડશે. હવે ઓલાએ કર્યું કરવા દે ને, જે કરવું છે કરશે, નહીં કરવું નહીં કરે. ધંધે લાગી ગયા છે બધા. આપણું જીવન બધું સમાપ્ત થઈ ગયું છે, આપણો કાળ ભયો ગયો છે. આપણે કેવળ આત્માને આરાધવાનો છે ત્યારે દીકરાની ઉપાધિ લઈને ફરે છે, દીકરાના દીકરાની ઉપાધિને લઈને ફરે છે, પરિવારને લઈને ફરે છે. આનું આમ થશે શું થશે, અરે એ તો એને કંઈ ખબર પડતી નથી, એને નથી ખબર પડતી, તને ખબર પડે છે. વડગણા મોહ કેવો છેતરે છે. કરનારો છૂટી જાય છે અને જેને અમથું અમથું આવી ગયું છે સુલભ પ્રાપ્તિ, એ બંધાય છે, એ ચોઈટો છે. અમથું પરિગ્રહને ચોઈટો છે, પદાર્થને ચોઈટો, સંગ્રહને ચોઈટો છે. આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારે જાળવવું પડશે, મારે હચવવું પડશે, મારે આ કરવું પડશે, મારે તે કરવું પડશે, હું જ આ બધું કરી શકીશ, આ કોઈને ખબર નહીં પડે. કેટલી છેતરામણી છે, કેટલો પ્રપંચ છે. સંસારના સ્વરૂપને ઓળખવું બહુ આકરું છે. એટલે જ્ઞાની કહે છે કે આવી સુલભ પ્રાપ્તિના જોગ બને અને જીવને અલ્પકાળમાં વૈરાગ્ય આવી જાય એવું પ્રાય બનતું બનવું તો વૈરાગ્ય આવવું જોઈએ. અરે રે, કંઈ વિના આવું સરસ થયું તેનો મતલબ કે પુણ્યની તાકાત વધારે છે, શુભની તાકાત વધારે છે. માટે મારે શુભનું અર્જન કરવું છે અને શુભનું અર્જન કરવું હોય તો આ પદાર્થ સાથે મારે વડગણા મારી ઓછી કરવી જોઈએ. અને એવું મને શુભનું વર્ણન થાય કે મને સંસારના કારણ નહીં પણ મુક્તિના કારણોની પ્રાપ્તિ થાય. પ્રભુ મારું શુભ એવું, મારી પ્રવૃત્તિ એવી, મારો પુરુષાર્થ એવો કે જેમાં મને પ્રાપ્તિ થાય, મારું પ્રારબ્ધ એવું કે અતિશય પુણ્ય થાય, સાતિશય સાનુબંધ થવો જોઈએ કે જે સાનુબંધથી ઉત્તરોત્તર મને મારી આત્માની મુક્તિના કારણોની પ્રાપ્તિ થાય, એવા સતયોગની પ્રાપ્તિ થાય, એવી પ્રકારના મારા જીવનમાં પુરુષાર્થની હું દિશા બદલાવી નાખું. એની બદલે આવું પ્રાપ્તિ થઈ અને જીવ એને વળગવા માંડી ગયો. જ્ઞાની પુરુષ એટલી એક એક વાક્યમાં સમજાવે છે કે આવી સુલભ પ્રાપ્તિ થાય. આપણને ઘણી વાર એમ થઈ જાય કે કોકની કૃપા થાય ને આપણને સુલભ પ્રાપ્તિ થાય તો સારું. તો જ્ઞાની કે છે આવી સુલભ પ્રાપ્તિ થાય તે સમયે જીવને સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી. જો એ આડું આવે છે આ પ્રાપ્તિ ન હોત તો કંઈક પોતે પોતાના આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં હોત, પણ આ પ્રાપ્તિ થઈ એટલે શું થયું? ગયો આત્મિક કાર્યમાંથી તો ગયો, પરમાર્થમાંથી તો ગયો. એને વડગણા લાગુ પડી ગઈ. કોના સંબંધે? વડગણા છે. આ વડગણા થઈ ગઈ તને, કોકની આવી ગઈ, લઈ લીધી. વડગણા તો પોતે લીધેલી હોય, પોતે વડગાડે આ વડગણા. એવી એને વૈરાગ્ય થતો નથી. જે અત્યારે વસ્તુ નથી અને જીવની અંદર વૈરાગ્ય ભાવ છે થોડો, એ પણ ચાલી જશે. અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી. એક તો જીવને આવી સુલભ પ્રાપ્તિના સંયોગો નિરંતરપણે થાય તો સંસાર પ્રત્યેથી વૈરાગ્ય થતો નથી, અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી. આત્મજ્ઞાન ઉદય થવાના સંયોગો હતા ત્યાં આને અંતરાયના આવરણો મૂક્યા. ઉદય થતું નથી શબ્દ છે. ઉદય થવા યોગ્ય હતું. જો આમને આમ ખેંચાઈ ગયો હોત તો સાધનાની અંદર સ્થિત હોત, અધ્યાત્મમાં સ્થિત હોત, સ્વવિચારણામાં સ્થિત હોત, સ્વસુખની ખોજ કરતો હોત, પણ પદાર્થનું સુખ અનાયાસે આવી પડ્યું, સુલભપણે આવી પડ્યું, અને આણે આત્મિક સુખની ખોજને મૂકી દીધી. એને થયું કે એ તો બધો ખોટો ધંધો છે, એ વાયદાનો વેપાર છે, આપણે રોકડનો કરો ને. સંસારના પદાર્થો એ આ એને રોકડનો વેપાર લાવ્યો, હાથમાં આવ્યું ને, માન ભૂલી ગયો. બુદ્ધિ છે ને વિપર્યયપણું, વૈરાગ્ય નથી. વૈરાગ્યને ઉપશમ જે જીવમાં ન હોય એને સંસારના ભોગ સુખની પ્રાપ્તિ પણ રાહ ભૂલાવી દે, ઊંધે કાન નાખી દે, મોહનો ઉદય થાય તો પતન થતા વાર નથી. અને તે સમયે સદબુદ્ધિ હોય તો વિચાર કરે કે આ જો આમાંથી આ થયું છે તો એ મારું નથી. જીવને એનો વૈરાગ્ય વધુ દ્રઢ થાય. એટલે ચક્રવર્તી પદમાંથી તીર્થંકર પદમાં પ્રવેશ કરવો એ કોઈ વાતને ક્યારેક વિચારણામાં તો લઈએ આપણે? કૃપાળુ દેવ એમ કે એક ક્ષણની અંદર ચક્રવર્તી પદને ત્યાગીને સર્વસંગ પરિત્યાગ કરીને કરપાત્રી બનીને સંયમવીર બનીને નીકળી જાય છે ચક્રવર્તી. એક પળમાં આ વિચાર જેવો આવ્યો, સંસાર સુખની ક્ષણભંગુરતા જેવી દેખાણી, આત્મજ્ઞાન ઉદય થયું, તીર્થંકર કક્ષાનો પુરુષ છે, ઉદય થયું સ્પષ્ટ આત્મજ્ઞાન, અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થવાના સંયોગોમાં સંસાર સુખની વ્યર્થતા એને ભાસી. જેવી વ્યર્થતાનો બોધ થયો કે આ સુખ એ વ્યર્થ છે, શાશ્વત નથી, મુક્તિનું સુખ નથી, તે જ સમયે એ ઉત્કૃષ્ટ વૈરાગ્ય ધારણ કરીને કરપાત્રી હાથમાં ભિક્ષા ધારણ કરે એવી પ્રકારનો ઉત્કૃષ્ટ સંયમ લઈને ચાલી નીકળ્યા ચક્રવર્તી. એના રાજમાંથી ચાલી નીકળ્યા. જૈન દર્શને આવા ઉદાહરણો આપ્યા છે. શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ જ ભવની અંદર ચક્રવર્તી કામદેવ હોવા છતાં, પૂર્ણ સુખ ભોગવી શકે એવી સંપૂર્ણતા હોવા છતાં, સર્વસંગ ત્યાગી બનીને, કેવળ આત્માકાર બનીને મુક્તિના માર્ગે ચાલી નીકળ્યા અને તદભવે એમણે સિદ્ધપદને પ્રાપ્ત કર્યું. તદભવે કોઈ કાળ નહીં, જે ભવમાં ચક્રવર્તી પદ છે તે જ ભવમાં સિદ્ધ પદ છે, કોઈ અવકાશ નહીં. કેટલો ઉત્કૃષ્ટ પુરુષાર્થ અને એ પ્રકારે વૈરાગ્યની ધારા કેવી! આવી વૈરાગ્યની ધારા એ જ જીવને સાધનાનું બળ છે. જે જીવમાં વૈરાગ્ય નથી એના જીવનમાં સાધનાનું બળ કોઈ દિવસ આવે જ નહીં. એ વાતો કર્યા કરે મોટી મોટી, એ દેખાવો બહુ કરશે, દંભ ઘણા કરશે, પણ સાધનાનું બળ નહીં આવે એના જીવનમાં. સાધનાનું બળ એ આંતરિક છે અને એનો સ્ત્રોત એ વૈરાગ્ય છે. વૈરાગ્યની ગંગોત્રી ન હોય તો સાધનાની ગંગા નહીં વહે જીવનમાં કોઈ દિવસ. સંસારના અલ્પ સુખમાં પણ લપેટાઈ જતા વાર નહીં લાગે. નાની એવી પ્રતિકૂળતા પણ જીવને ઊંધે કાન નાખી દેશે. દ્રઢે નિશ્ચય ટકશે નહીં. નિશ્ચય તો ઘણા કર્યા આપણે, બોધ સાંભળી સાંભળીને નિશ્ચયો ઘણા કર્યા છે, પણ એકે નિશ્ચય ટકતો નથી. એને ટકવા માટે આધાર ત્યાગ અને વૈરાગ્યનો જોઈએ. જેના જીવનમાં ત્યાગ અને વૈરાગ્યનો આધાર નથી એ જ્ઞાનની વાતો મોટી કરશે, પણ એને આત્મજ્ઞાન ઉદિત ક્યારેય ન થાય.
ત્યાગ વિરાગ ચેતમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન.
ભાઈ, આત્મજ્ઞાન ઉદિત નહીં થાય, સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી વૈરાગ્ય નહીં આવે ત્યાં સુધી. જીવનમાં વૈરાગ્યની ધારા પ્રગટવી જોઈએ, અને વૈરાગ્ય હશે તો જીવનમાં નાની નાની બાબતની અંદર કેટલીય બાબતનો ત્યાગ સહજ રીતે થઈ જશે. સહજ રીતે વસ્તુનો ત્યાગ થઈ જશે, પદાર્થનો ત્યાગ થઈ જશે, સંયોગોનો ત્યાગ થઈ જશે, કહેવાતા સુખની સ્થિતિનો ત્યાગ થઈ જશે. મારે નહીં હાલ ચાલે, સહજપણે સ્વાભાવિકપણે એક જીવનનો સહજ સંસ્કાર હોય એ રીતે એવી વૃત્તિ એની એવી કેળવાઈ જશે. આ અપૂર્વ વૃત્તિ છે કે નિમિત્તથી ચલિત થતી નથી, પણ એવા નિમિત્ત આવે તો નિમિત્તને ત્યાગ કરી દેશે, વૃત્તિમાં સ્થિર રહેશે. નહીં તો તપ કરશે ને વૃત્તિ એમને રહેશે. જો વૈરાગ્ય નહીં હોય તો તપ કરશે, બાહ્ય માળખું જોરદાર હશે, આભ્યંતર ધારા નબળી હશે. એટલે કૃપાળુદેવે કહ્યું,
લહ્યું સ્વરૂપન વૃત્તિનો ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં.
વૃત્તિનું સ્વરૂપ જો નહીં જાણે કે વૈરાગ્ય આધારિત વૃત્તિ નથી, ભોગ આધારિત વૃત્તિ છે, તો એને વ્રત ઉપકારી નહીં થાય, વ્રતથી પરમાર્થ પ્રાપ્ત નહીં થાય, અને અભિમાન ધારણ કરશે, પોતાના દુર્ગુણમાં એકનો ઉમેરો થશે, દોષમાં ઉમેરો થશે, દોષ દૂર નહીં થાય. ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન, લૌકિક માનમાં ચડી જશે. ખરેખર તો વૃત્તિને ઉપશમાવા માટે અથવા વૃત્તિને નિવર્તવા માટે અથવા વૃત્તિના ક્ષય કરવા માટે તપની આરાધના કરવાની હતી, પરંતુ વૈરાગ્યના આધાર વિના એને તપ કર્યો. આધાર વૈરાગ્યનો નહોતો. કૃપાળુદેવ કહે છે, સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય એને થતો નથી. જો જીવને આવા સુલભ પ્રાપ્તિના જોગ થઈ જાય, ચારે બાજુ અનુકૂળતા થઈ જાય, તો વૈરાગ્ય થતો નથી અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી. એમ જાણી આ સમજવાનું એ કે જીવને સંસાર કારણ સંબંધી પદાર્થોની પ્રાપ્તિનો સુલભ જોગ થાય તો વૈરાગ્ય થતો નથી, અને બીજું સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી. આત્મજ્ઞાનનો ઉદય નહીં થાય, અંતરાય આવશે. ઉદય થવા યોગ્ય હશે ત્યાં એ અંતરાય આવરણ થઈ જશે, આત્મજ્ઞાનને આવરણ થશે. એમ જાણીને આ બંને વસ્તુને જાણી લેવાની, સંસારના કારણોના સુખની ઈચ્છાઓ કરીએ, અભિક્ષાઓ કરીએ, લાલસા કરીએ, તૃષ્ણા કરીએ, વાંછા કરીએ, ત્યારે જાણી લેવું કે આપણું ગજું નથી આપણે એને પચાવી શકીએ, આપણું ગજું નથી કે આપણે બંધન મુક્ત રહી શકીએ. એ આવશે તો બંધનના યોગ વધશે, આપણી બંધનની માત્રા વધશે, એની પ્રાપ્તિથી આપણે બંધનથી મુક્ત રહી શકીએ એવી આપણી અવસ્થા નથી. એ તો કોઈ તીર્થંકર કે તીર્થંકર જેવા પુરુષનું કામ છે કે ચક્રવર્તી પદ મળે તો પણ એને બંધનનું કારણ થતું નથી. વાતને બેસાડવા પ્રયત્ન કરવો, ખૂબ સમજવું, જ્ઞાનીની વાતના પરમાર્થને પકડવો, ચિંતન કરવું, ઊંડું ઊંડી સમજણ કેળવવી કે એક પણ સંસારના સુખનું કારણ મને ચલિત કરી દેશે, મારું કોઈ એવો ભાર નથી કે હું એનાથી અલિપ્ત રહી શકું, એવું સાધનાનું બળ નથી અને એવું વૈરાગ્યનું જોર નથી. વૈરાગ્યનું જોર નથી ત્યાં સુધી ભોગની પ્રાપ્તિ એ જીવને પતનનું કારણ છે, એ નિમિત્તો ખતરનાક નિમિત્તો છે. એમ જાણીને સાહેબ શું કરવું? તો પછી આની ઈચ્છા કરવી કે ન કરવી? કોઈ પાસે સુખ માગવું કે ન માગવું? આ દેખાય છે કે આ બધા સુખના કારણો છે, સુખના સાધનો છે, અને જગતના લોકો આને કારણે સુખી છે એમ હું માનું છું કે આ બધા પાસે આવા કારણો વધારે છે, આવા પદાર્થો વધારે છે એટલે વધારે સુખી છે, એવું જીવની પોતાની માન્યતા છે. એ સત્ય છે કે ભ્રમણા છે? શું કરવું, સાચું શું? એમ જાણીને જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે તે ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. હોય તો શું જાણવું જરૂરી છે કે આ સુલભ પ્રાપ્તિના જોગ એને હાનિ કરનારા જે કાંઈ જોગ બને એ આપણા માટે લાભદાયી છે. વાત બેસે? સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ આડા આવે, વચમાં રોકે, મારા સુધી આવવા ના દે, એ મારા માટે ઉપકારક છે પ્રભુ. કેમ કે એ આવે તો મારું તો કઈ એવું બળ નથી, એવું કોઈ ગજું નથી, એવી મારી કોઈ હેસિયત નથી કે હું આત્મ સ્વભાવમાં સ્થિર રહું અને મને આત્મજ્ઞાન ઉદય થાય અને બંધન ન થાય, એવું નથી. તો પ્રભુ એવો જોગ મને ન આવે એ સારું છે. હે પ્રભુ, જે છે એટલું રેવા દેજે. વાત બેસે છે? આ સુલભ પ્રાપ્તિના જોગ ન થાય, એને હાનિ કરે, એને રોકે, એ જોગને કોઈ નષ્ટ કરે, આડો આવે, એને જ મારું અહિત કર્યું, હા એવા બહુ સારા, એવા બધા બહુ સારા. એને ઉપકારક જાણજે તું, કે તારા ભૌતિક સુખના લાભને એણે અટકાવ્યો, નહીતર તું ક્યાંય ઝાપરે ચડી જાત. સારું થયું તો એની તું પૂજા કરજે. એને ઉપકારક જાણજે. કોને? હાનિ કરનારાને. સેની હાનિ? આવા સુલભ પ્રાપ્તિના જોગને, સંસારના કારણોની સુલભ પ્રાપ્તિના જોગને હાનિ કરનારા જે જોગ બને છે તેને ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. સુખથી રહેજે. જે છે એ બરોબર છે. નવી ઉપાધિ પ્રભુ મારે જોઈતી નથી, આવી મને પ્રાપ્ત થાવ નહીં. આવી જે ઉપાધિ પ્રાપ્ત થશે તે ઉપાધિ તો મારા કલ્યાણનું કારણ બની શકશે નહીં, મારા સંકેતનું કારણ બની શકશે નહીં. આજ સુધીની મારી જે સાધના છે સંકેતની, એમાં આ તો આત્મજ્ઞાનને ઉદિત નહીં થવા દે, રખડાવી મારશે, રોકશે, આવરણ કરશે. માટે દ્રષ્ટિકોણ બદલાવી નાખો. પેલા માગણી કરતા હતા, જ્ઞાની પુરુષે કહ્યું કે માગણી નહીં, આને રોકનાર જે પરિબળ છે એ ઉપકારી છે એમ માનજે. આપનારા ઉપકારી નહીં પણ રોકનારા ઉપકારી. આ બેસે વાત? સંસારના કારણ સંબંધી પદાર્થોની પ્રાપ્તિ આપનારા ઉપકારી નહીં પણ રોકનારા ઉપકારી. કોકે આપણે મફત દારૂ બે ચાર પાઈ દીધો ને બે ચાર હોટેલની પાર્ટીઓ મફત ખવડાવી દીધી, તો એ ઉપકારી? એ તો વયો ગયો અને આ ચાડે ચડી ગયો. આ ચાડે ચડી ગયો તો આપનારા ઉપકારી નથી. સંસારના પદાર્થો અને સંસારનું કારણો આપનારા ઉપકારી નથી, એ મોક્ષનું કારણ આપીને નથી ગયો. અને કોઈ સંત આવી ગયા, એનો યોગ થયો, દર્શન થયા ચાતુર્માસમાં, આપણને એનો યોગ થયો, અને સાધુ તો ચલતા ભલા એ આવીને વયા ગયા પણ મુક્તિનો મંત્ર આપીને ગયા, સાધનાનો રાહ બતાવીને ગયા. એનો થોડી વારનો સત્સંગ છે એ આખી જીવનની બાજી સુધારીને ગયા. સુભાષભાઈને પહેલો પત્ર લખ્યો કૃપાળુદેવે, એમાં લખ્યું કે તમે આપને એકબીજાના વિયોગથી અનાનંદ થયો છે. શબ્દ મૂક્યો છે અનાનંદ. સૌભાગ્ય કે અમને આનંદ અમારો જતો રહ્યો. તો કે એવું જ મારી બાબતમાં છે. અને શંકરાચાર્યજી મહારાજે કહ્યું છે કે સજ્જનોનો એક ક્ષણનો સંગ, સજ્જનોનો એક ક્ષણનો સંગ ભવની નૌકા તરવા બરોબર છે, ભવસાગરને પાર કરી દે. બસ આવા લોકો જોઈ કે મને આવા કારણો ન આપે, સંસારના કારણ નહીં, મુક્તિના કારણ આપનાર ઉપકારી, અને સંસારના કારણ આપનાર આવા ઉપકારી નહીં, એને હાનિ કરનારા જે છે આ સંતો સંસારના કારણની હાનિ કરે. અને જો કોઈ સંસારના કારણો બંધાવી અને પોતાનું સંતત્વ સાબિત કરે તો એના જેવો કોઈ કુગુરુ છે નહીં કે જે આત્મધન લૂંટી લે. જાઓ, તમારું આ કલ્યાણ થશે ને તમારું આ થશે ને તમારું આ વયું જશે ને તમને આવી બધી સગવડતા થઈ જાય. સંસારની વાત કરો છો તમે, એના જેવો કોઈ મિથ્યાત્વી કુગુરુ નહીં કે જે જીવને મુક્તિના કારણોની અંદર આપે નહીં અને સંસારના કારણોની હાનિ ન પહોંચાડે. જીવ જે કારણે રખડે છે એ કારણોથી એને બચાવવાનો છે. સદગુરુ અને કુગુરુ, સત્સંગ અને અસત્સંગ, એની પારાસિસી શું? સંસારથી પાછો હટે એવું બળ જેનામાં જાગૃત થાય એ સત્સંગ અને સંસારમાં મોહન થતો જાય એ અસત્સંગ. ઉપકારક જાણીને સુખે રહેવા યોગ્ય છે. હવે ઓલા જે વસ્તુ મળવાની છે એને હાનિ કરે છે, એને ઉપકારક જાણીને તારે કેવું રહેવું? સુખે રહેવું. આ તો કેવું દુઃખી દુઃખી થઈ ગયો. એ નોત તો મને કેટલું મળી જાત, મારા લાભને એને જ રોકાયો, નહીતર મને તો બધું જ મળી જાત. આ બધું મને અવસર, મારી તક, મારી ઓપોર્ચ્યુનિટી. આ કે સુખે રહે ને શાંતિથી, આ નથી ત્યાં સુધી સુખ. આવશે તો બંધન છે, આવશે તો બંધન છે. આ બંધનનું કારણ જાણો.
એ દિવ્ય શક્તિ માન જે થી જંજીરે થી નીકળે, પર વસ્તુ માં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.
16 વર્ષની ઉંમરે આપેલી મોક્ષ માળા, એમાં આપેલું આ પદ, એમાં વણેલા શાસ્ત્ર સિદ્ધાંતોના સારરૂપ સૂત્રો સાદી સીધી સુગમ ભાષામાં, બાળ જીવો માટે મોક્ષમાળા લખાયેલી છે. એ બાળ જીવ પણ જો પોતાની મતિ વિશુદ્ધ કરીને વાંચે, અંતઃકરણને ખુલ્લું રાખીને વાંચે, તો એમાંથી પણ એને વૈરાગ્યની ધારા પ્રગટે. એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. આ દિવ્ય શક્તિ માનને આ જંજીરના કારણો છે, એને હાનિ કરનારા કારણોને ઉપકારક તું જાણ, એની જંજીરો તૂટે. સંસાર સંબંધી પદાર્થોની પ્રાપ્તિનો ભાવ આ વિચારનાથી મંદ થઈ જાય. આવી સુલભ પ્રાપ્તિ માટે જીવ જે અનેક પ્રકારના શોર્ટકટ શોધતો હોય, નીતિ અનીતિ, ધર્મ અધર્મ, દગો ફટકો લુચ્ચાઈ, ગમે તે પ્રકારના માર્ગે જતો હોય કે મારે તો આ જ જોઈ, એનાથી જો આ એક વાક્ય વિચારમાં લે તો જીવ પાછો પડે કે આવી સુલભ પ્રાપ્તિના જોગ એ મારા કલ્યાણનું નિમિત્ત બની શકે નહીં, અને આવી સુલભ પ્રાપ્તિને જો હાનિ કરનાર હોય તો એ જ મારા ઉપકારી. પ્રભુ મને એવું પ્રાપ્ત ન થાઓ કે જેથી કરીને હું મારો આ સંયમની સાધનાને ભૂલી જાઉં, મારો આત્મા ભૂલાઈ જાય, એવું મારે કાંઈ જોઈતું નથી. કેટલી સરસ દ્રષ્ટિ બંધાવી દીધી છે. આ વાતની વિચારણા કર્યા પછી સંતો પાસેથી, જ્ઞાનીઓ પાસેથી આપણે શું માગીએ? સાંસારિક વૈભવ માગીએ? પત્ર અહીંયા પૂરો થાય છે. પત્રાંક 444, મુંબઈ, ચૈત્રવદ અમાસ, રવિવાર, 1949. સંસારીપણે વસતા કઈ સ્થિતિએ વર્તીએ તો સારું એમ કદાપી ભાસે, તો પણ તે વર્તવાનું પ્રારબ્ધને આધીન છે. કોઈ પ્રકારનું કંઈ રાગ દ્વેષ કે અજ્ઞાનના કારણથી જે ન થતું હોય તેનું કારણ ઉદય જણાય છે, અને આપે લખેલા પત્રના સંબંધમાં પણ તેવું જાણી બીજો વિચાર કે શોક કરવો ઘટતો નથી. જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પણ સૂર્ય આદિના તાપને યોગે ઉષ્ણપણાને તે ભજતું જણાય છે. તે તાપનો યોગ મટીએથી તે જ જળ શીતળ જણાય છે. વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે તે તાપના યોગથી છે, એમ આ પ્રવૃત્તિ યોગ અમને છે. પણ અમારો તે પ્રવૃત્તિ વિશે હાલ તો વેદ્યા સિવાય અન્ય ઉપાય નથી. જીવને દ્રષ્ટિ આપે છે, પોતાની દશાનું દર્શન પણ કરાવે છે. અંતરંગની દશાનું દર્શન કરાવનાર પુરુષ કૃપાળુ દેવે જે એના વચનોની અંદર મૂકી છે અંતરંગની દશા, નિર્ગ્રંથ દશા બતાવવાની શક્તિ સામર્થ્ય, એ તો આ અદભુત લોકોત્તર પુરુષનો છે. પહેલા તો કે છે કે સંસારીપણે વસતા કઈ સ્થિતિએ વર્તીએ તો સારું,
આમ કરીએ તેમ કરીએ તો પણ સમજી લેવાનું છે. આ જ્ઞાની પુરુષ સાથેની વાત છે, સમજણવાળાની. તે વર્તવાનું પ્રારબ્ધને આધીન છે. સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ, મુનિશ્રી, લલુજી મહારાજ, દેવકર્ણજી, આ બધાને એ છે. આવો જ્ઞાની પુરુષ નિર્ગ્રંથ એને વિચારવો જોઈએ. કઈ સ્થિતિએ વર્તે તો સારું. સાહેબ, તમે આ બધું હવે ક્યારે પ્રકાશમાં આવો, ક્યારે હતા? કૃપાળુ દેવ એને કહે છે કે જો ભાઈ, અમે તમને એક જરા વિચારણાનું સૂત્ર આપે છે કે એમ ભાસે તો પણ તે વર્તવાનું પ્રારબ્ધને આધીન છે. કઈ દશામાં એ કહે છે? કોઈ પણ પ્રકારનું કંઈ, કોઈ પણ પ્રકારનું કંઈ રાગ દ્વેષ કે અજ્ઞાનના કારણથી જે ન થતું હોય તેનું કારણ ઉદય જણાય છે. કરવામાં જો રાગ હોય, દ્વેષ હોય કે અજ્ઞાન હોય તો એ કારણ જીવનું પોતાનો કર્મયોગ છે. પરંતુ એક ત્રણેય વસ્તુ નથી, રાગ નથી, દ્વેષ નથી, અજ્ઞાન નથી. અને જીવ અમુક પ્રકારે વર્તે છે તો એ વર્તવું કોને આધીન છે? પ્રારબ્ધને આધીન છે. કારણ કે એનું કોઈ કર્તાપણું નથી. અનેક વાર કૃપાળુદેવે પોતાની આ સ્થિતિનું દર્શન કરાવ્યું છે. આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તૃણવત છે. કેમ કે અમે જે કંઈ કરીએ છીએ એ સ્પૃહાના ભાવથી કરતા નથી. જે અમારી પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિના કારણમાં રાગ દ્વેષ એ પરિબળ નથી. અને હીરા મોણથી માણેક કિંમતી રત્નોને અમે તો કાળકૂટ વિષ જાણીએ છીએ. એટલે કોઈ અજ્ઞાન પણ નથી કે આ બહુ કિંમતી મૂલ્યવાન ધાતુ છે, પડી હોય તો કામ આવશે. હે મુનિ, નાળિયેરનો ઘોડો જેમ નાળિયેરથી જુદો રહે છે એમ અમે સંસારમાં રહીએ છીએ. સંકિત સંકિત શું કરો છો? આ સાંપ્રદાયિક શબ્દ બોલી બોલીને સંકિત એ કઈ દશા છે? તો નાળિયેરનો ઘોડો નાળિયેરથી ભિન્ન છે. નાળિયેરમાં હોવા છતાં એમ અમે સંસારમાં રહીએ છીએ. અજ્ઞાન નથી અને રાગ દ્વેષ પણ નથી. પ્રવૃત્તિનું કારણ રાગ દ્વેષ નથી, સ્પૃહા નથી, વાંછા નથી. સંસાર સુખના કારણોની વૃદ્ધિ નથી. જ્ઞાન છે એટલે જ્ઞાન સહિત સંસારમાં રહીએ છીએ. બંધ ન થાય એવી દશામાં રહીએ છીએ. અબંધપણે સંસારમાં રહીએ છીએ. અને એ અબંધપણું વૈરાગ્યની ધાર ન હોય તો અબંધપણું કદાપી સંભવી શકે નહીં. તો કે છે, એ તો પ્રારબ્ધને આધીન છે. વિચાર થાય મુમુક્ષુઓને કે અમારું કઈ ઠેકાણું નથી એવી દશા, સંસારમાં એક તાણીએ ત્યાં તેર તૂટે એવી અમારી દશા. અને આ જ્ઞાનની વાતો અમને લખે છે એને તો ફર્સ્ટ ક્લાસ હીરા મોતી માણેકનો વેપાર દેશ પરદેશમાં અને આવક અભ્રમપાર. આમને શું વાંધો છે? પછી કીધા કરવું, એમાં શું ખોટું છે? ત્યારે કહે છે કે કેમ વર્તીએ તો સારું? તમને એમ થાય કે આ તો તમે આ બધા પેઢી બનાવીને બેઠા છો. પ્રારબ્ધને આધીન છે. હે સ્વભાવ, જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ દેવાને માટે થઈ રહી છે. આખી દ્રષ્ટિનો ભેદ સમજાય? વસ્તુ એના એ છતાં પરમાર્થ દ્રષ્ટિ અને સંસાર દ્રષ્ટિ આ બેનું જ્યાં સુધી જીવની અંદર ચિંતન ધોરણથી સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી એકય બોધ કારગત નહીં થાય, પરિણામે નહીં થાય. મતી કલ્પનામાં જ આપણે રહેશું, ડાપણમાં જ રહેશું. આપણું મૂલ્યાંકન આપણા અભિપ્રાયને આધારિત છે અને આપણો અભિપ્રાય આપણા અજ્ઞાનને આધારિત છે. જ્ઞાનીના આશય સુધી પણ પહોંચવાની આપણી કોઈ ક્ષમતા હોતી નથી કે જ્ઞાની કયા આશયથી કઈ ભૂમિકાથી વાત કરે છે. એ ભૂમિકા સુધી જવું પડશે અને એ ભૂમિકાને જવું હોય તો સ્વચ્છંદને છોડવો પડે. પોતાનો મતાગ્રહને દૂર કરવા પડે. મત છે ત્યાં સતની પ્રાપ્તિ ન થાય. મત અને સત કોઈ દિવસ સાથે રહી શકે નહીં. મત હોય ત્યાં સત ઉત્પન્ન ન થાય, સત હોય ત્યાં મતનો પ્રવેશ ન થાય. આવી મત અને સતની એટલે કૃપાળુદેવ એ કહ્યું કે મતાર્થી હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય. હોય મતાર્થી તેહને થાય અને આત્મ લક્ષ, જ્ઞાન પછી રહ્યું એને આત્માનું લક્ષ્ય જ ન બંધાય. મત ટળી જવો જોઈએ. મિથ્યાત્વ એ આ મત, જે ગાઢ મતનો આગ્રહ છે ને, એ મિથ્યાત્વ છે. અનાદિકાળથી અસતની અંદર એની જે શ્રદ્ધા બંધાઈ ગઈ છે એને કારણે એનો એક અભિપ્રાય દ્રઢ થઈ ગયો છે, એનો એક આગ્રહ બંધાઈ ગયો છે. અભેદ્ય આગ્રહ છે, તૂટતો નથી. જ્ઞાનીના વચનોથી પણ પીગળતો નથી. કાળ મીંડ પથ્થર જેવો છે, બાર બાર વર્ષ સુધી નર્મદાના પ્રવાહમાં રહીએ, સરદાર સરોવરમાં નાખો હોય અને પછી કાઢીએ અને ભાંગીએ તો રામ બરાબર જે પાણીનું એક ટીપું અંદરથી નીકળે તો એવો એને પથ્થર કહે છે મગશીલ્યો પાણો. આવા મગશીલ્યા પાણા જેવા પોતાના મતાગ્રહના મિથ્યાત્વના અભિપ્રાયથી બંધાયેલા જીવો જ્ઞાનીના બોધની ધારા વરસે તો પણ એનામાં આર્દ્રતા પણ ન આવે, પાણીનું ટીકું તો પછી પણ ભીનાશ તો જોવા મળે ક્યાંક? તો કે ભીનાશ પણ જોવા નહીં મળે. પ્રારબ્ધથી છે. કયા પ્રકારે અમે વર્તીએ તો સારું? અહીંયા દ્રષ્ટિ આપે છે કે રાગ દ્વેષ કે અજ્ઞાનના કારણથી ન થતું હોય અને જો જીવનની કોઈ દશા હોય કે જેમાં નથી રાગ નથી દ્વેષ કે નથી અજ્ઞાન, અમે જે પદાર્થોનો વેપાર કરીએ છીએ એમાં રાગ નથી, અમને જે પ્રાપ્તિ થાય છે ધનની એમાં પણ રાગ નથી અને અપ્રાપ્તિ થાય છે એમાં દ્વેષ પણ નથી, અમારે સોદાની અંદર સોદો તોડવો પડે તો પણ અમે સોદા કરનાર ઉપર દ્વેષ નથી, પરમ કારુણ્યનો ભાવ છે કે આ ક્યાં જશે, અમે તો સાચા છીએ, એને સોદો ભરપાઈ કરવો પડે, અમને માલ આપવો પડે અને માલ લેવા જાય તો એના ઘર બહાર વેચાઈ જાય એમ, તો પણ એના પ્રત્યે એને દ્વેષ નથી પણ કરુણા છે. એવી કરુણા છે કે છે લે ભાઈ આ તારો સોદો રદ, આ તારી ચિંતાનું કારણ ગયું. આ જ્ઞાની પુરુષ એ પોતાની ચિંતા ટાળે એમ નહીં, જગતના જીવોની પણ ચિંતાને એને દ્વેષ નથી અને અજ્ઞાન નથી. હું આ વેપાર કરું છું એનાથી સુખી થઈશ એ ભાવથી કરે છે વેપાર, એ આત્મિક સુખ માટે એને આ કહ્યું છે. જ્ઞાન છે જ, આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે અને એકબીજાના આભાસે દેહ કંઈક ક્રિયા કર્યા કરે છે. અત્રે આત્મા કરતા છે, કેવી અદભુત દશા. એ કહે છે કે રાગ દ્વેષ અને અજ્ઞાનથી જો કંઈ ન થતું હોય અને કોઈ પ્રકારની જો સ્થિતિ હોય સંસારની તો હે સ્વભાગ એ પ્રારબ્ધને આધીન છે, એ ઉદય છે. પૂર્વકર્મ એ ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર શ્રકેન્દ્ર કે દેવેન્દ્ર કે તીર્થંકર જિનેન્દ્ર એ કોઈના ટાળ્યા ટળી શકતા નથી. ઉદયાવલીમાં આવેલા કર્મો ભોગવવા જ પડે છે, પણ જ્ઞાની એવી સરસ રીતે ભોગવે છે. અજ્ઞાનથી નહીં, જ્ઞાન સાથે, રાગ દ્વેષથી નહીં, સમપણે વિષમપણે નહીં, એથી કરીને તે કર્મ નિવૃત્ત થાય છે. હંમેશને માટે કર્મો વિદારે છે, ફરીને તે કોઈ નવા કર્મ બંધાય એવી કોઈ સ્થિતિ નથી. અબંધ દશામાં રહીને કર્મ ભોગવે છે એટલે રાગ દ્વેષ અને અજ્ઞાનનો અભાવ છે. તે સમયે જે કંઈ કરવામાં આવે છે તે અબંધ છે, જ્ઞાનીને બંધનો હેતુ થતા નથી. તો તે ઉદય જણાય છે. આપે લખેલ પત્રના સંબંધમાં પણ તેવું જાણી બીજો વિચાર કે શોક કરવો ઘટતો નથી. આને થઈ ગયું કે મરાણા, જો આપણને આવા સુલભ પ્રાપ્તિના જોગ જ્ઞાની પુરુષે લખ્યા આગળના પત્રમાં કે આ તો હાનિ કરનારા થાય તો જોઈ રાખીએ, તો પ્રભુ આપ ક્યાં પડ્યા છો? વિકલ્પ આવી ગયો, પત્ર લખી નાખો કે પ્રભુ આ તો પછી આ મુંબઈ નગરી અને આ ધંધો આ ઓફિસો અને આટલું કામ, અરે પ્રભુ આ જ્ઞાન સાથે આ વ્યવહારનો મેળ કેવી રીતે કરવો? તો કે છે આપે લખેલ પત્રના સંબંધમાં આ જાણજો, અમે જે કીધું કે અમે જે કરી છીએ ત્યાં ક્યાંય રાગ દ્વેષ કે અજ્ઞાન નથી, આ અમારી દશા પ્રારબ્ધને આધીન છે. અને ઉદય જાણજો તમે, અને ઉદય તો જિનેન્દ્રને પણ ભેદવો પડે છે, તીર્થંકર જેવાને પણ એનો ઉદય તો ભેદવો જ પડે છે, તો જ કાને ખીલા ઠોકાય છે અને પગના ચૂલા બનીને ખીરના રાંધણ થાય છે. તો પણ તીર્થંકર છે સાહેબ, ભલે રિયા, કર્મનો સિદ્ધાંત, કર્મનો કાયદો, વસુંધરાનો ન્યાય, કુદરતનો ક્રમ આ કોઈને છોડતું નથી. આ વાતને બરોબર બેસાડી દઈએ તો જૈન ધર્મ જેવું વિતરાગ, વિજ્ઞાન જેવું વિજ્ઞાન કેવું જગતની અંદર અકાટ્ય તર્ક બેજોડ છે. એકવાર વૈજ્ઞાનિક દ્રષ્ટિ જીવમાં આવવી જોઈએ. આપણે તો હજી વહેમના અંધકારમાં છીએ, અંધશ્રદ્ધામાં છીએ, વિતરાગ વિજ્ઞાનના નામે પણ અંધશ્રદ્ધાને પોષીએ છીએ. વિતરાગનું વિજ્ઞાન આવા જ્ઞાની પુરુષોના પણ જે કંઈ ન સમજી શકાય એવા પ્રસંગો જ્ઞાનીઓ કે છે, ત્યાં પણ પ્રારબ્ધ છે, ત્યાં રાગ નથી, દ્વેષ નથી, અજ્ઞાન નથી. આ મુનિઓને પણ ન સમજાવ્યું તો પૂછ્યું કે તમારી વૃત્તિ ચલિત નહીં થતી હોય? પ્રશ્ન કરનાર શાસ્ત્રજ્ઞ મુનિ હતા, દેવકણજી એક હતા, લલુસિંહ નો કર્યો. આપણે કોઈની સાથેની ઓલી નથી વાત કે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે એટલું બધું શાસ્ત્રજ્ઞાન હતું, પ્રખર વ્યાખ્યાતા હતા, પ્રભાવી વ્યાખ્યાતા હતા. એને પ્રશ્ન કર્યો કે તમે અમને કયો છો કે વૃત્તિ ચલિત થાય છે, અમને પ્રશ્ન પૂછો છો? અમે તમને પૂછીએ છીએ કે આવા લાખો મૂલ્યવાન હીરા મોતી અમાણેક રત્નો હાથમાં હોય, તમારી વૃત્તિ ચલિત નહીં થતી હોય? એને જવાબ આપે છે. અગમ નિગમના ભેદ એનો પાર મેળવવો મુશ્કેલ છે પરમાર્થ દ્રષ્ટિ માટે. કે છે તમે કોઈ વિચાર કે શોક કરતા નહીં, અમારા માટે તમે કોઈ વિચાર કે શોક કરતા નહીં, કેમ કે કેમ વર્તીએ તેમ સારું, અમે તો પ્રારબ્ધ આધીન વર્તીએ છીએ, ઉદય પ્રમાણે વર્તીએ છીએ, અમારા વર્તનમાં ક્યાંય ઈચ્છા છે નહીં. આ વાત બેસે? અમારા વ્યવહારમાં અમારી પોતાની ઈચ્છાનો અભાવ છે, અને એ રાગ દ્વેષ અને અજ્ઞાન રહિત પણ ત્યાં છે, આ સજાત્મ સ્વરૂપની અવસ્થા છે. ઉદાહરણ આપે છે કેવી રીતે સાહેબ, આ કઈ બેસતું નથી? તો કે જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પાણી કેવું છે? શીતળ. સૂર્યાદી તાપના યોગે ઉષ્ણપણાને ભજતું જણાય છે, તારું પાણી ગરમ છે. બપોરે નળમાં ખોલ્યું તો ટાંકાનું પાણી મોઢું ધોવાય એવું હતું નહીં, તો એમાં તો પાણી ઉષ્ણપણાને ભજે છે. આ તો સવારે હતું, એના કરતા તો ગરમ જ થતું જાય છે. તે તાપનો યોગ મટીએથી પાછો સૂર્ય અસ્ત થઈ ગયો, તો તે જ જળ પાછું શીતળ. જો એ ઉષ્ણપણાને ભજતું હોય તો આખી રાત ઉષ્ણપણાને ભજે, તો સવારે તો ફૂફાડા નાખે, પણ સવારે પાછું શીતળ. તાપનો યોગ મટીએથી તે જ જળ શીતળ જણાય છે. વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, તે તાપના યોગથી છે. વચ્ચેના ગાળાની અંદર જે આપણને એ પાણું શીતળપણા વિના જોયું કે આ તો ઠંડુ નહોતું, આનો સ્વભાવ તો તમે કહો છો ને કે આનો સ્વભાવ એ તો શીતળ છે, પણ શીતળતા રહિત અમે જોયું તો કે એમાં તાપનો યોગ હતો. એમ આ પ્રવૃત્તિ યોગ અમને છે. આ આત્મા પ્રવૃત્તિ રહિત છે, આત્માને કંઈ આ બાહ્ય સંસારના કોઈ કર્મો એનું કરતા પણ આત્માને નથી. સ્વભાવથી આત્મા સ્વરૂપનો કરતા છે, પણ વિભાવથી કર્મનો કરતા છે. રાગ દ્વેષનો કરતા આત્મા વિભાવથી છે, અને કોઈ નિમિત્તના યોગથી છે, એ કોઈ ઉદય કર્મના યોગથી છે. આવું નિમિત્ત તાપનો યોગ, એ તાપનો યોગ જો મટી જાય તો પાણી તો શીતળપણાને જ ભજે, એમ અમારો પ્રવૃત્તિ યોગ તમને જે જણાય છે કે અરે આવા જ્ઞાની પુરુષને આવો પ્રવૃત્તિ યોગ, તો એને એમ થયું કે અમારે તો કાંઈ નથી, નાની દુકાન તો અમે કેદી છૂટશું, તો તમે સાહેબ કેદી છૂટશો? આ તમારો પ્રવૃત્તિ યોગ તો કેટલો બધો છે અમારા કરતા. કૃપાળુ દેવ કહે છે કોઈ બીજો વિચાર કે શોખ તમને આ બધું દુઃખ થઈ ગયું કરશો નહીં, અમારો પ્રવૃત્તિ યોગ તો આ પાણીને તાપનો યોગ હોય અને ઉષ્ણપણાને ભજે એમ અમને પૂર્વકર્મનો સંયોગ છે, તેથી કરીને એના આધારે જ અમારો આ પ્રવૃત્તિ યોગ છે. વર્તમાનની અંદરનો કોઈ અમારો યોગ આ પ્રવૃત્તિ સાથે નથી. કેટલે સુધી નથી કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. હવે અમારી પ્રવૃત્તિ યોગને તમે શું કહેશો? એમ આ પ્રવૃત્તિ યોગ અમને છે, પણ અમારો તે પ્રવૃત્તિ વિશે હાલ તો વિદ્યા સિવાય અન્ય ઉપાય નથી. જુઓ આ અમારા વશમાં પણ, આ જ્ઞાની પણ, આ વિશ્વની જે વ્યવસ્થા છે, વિતરાગ વિજ્ઞાનની અંદર જે વ્યવસ્થા છે કે જીવ પોતાના જ કરેલા કર્મથી બંધાય છે અને એ કર્મો એને ભોગવ્યા સિવાય નિવૃત્ત થતા નથી. જો એને કર્મ વિદારી નાખ્યા હોય તો વાત પૂરી, પણ જો રહી ગયું હોય અને એ કર્મ રહી ગયેલાને કારણે દેહ ધારણ કરવો પડે તો એ દેહ ધારણ કર્યો છે તે દેહમાં જ્યાં સુધી તે દેહનો યોગ વર્તે છે ત્યાં સુધી એણે એ દેહની સાથે રહેલા ઉદય જનિત કર્મો એને વેદવા સિવાય જ્ઞાનીને પણ છૂટકો નથી. આ વિતરાગ વિજ્ઞાન જ્ઞાનની પૂર્ણતા છે. કેવળ જ્ઞાન થયું છે, કર્મો મટી જાય તો કે ઘાતી કર્મનો એને નાશ કરી શક્યા, પણ અઘાતી તો ઉભા જ છે. નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય, આ જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એ ચાર કર્મો ઉભા છે. પણ એ બાંધવાને સમર્થ નથી. બળી સિંદરી વત આકૃતિ માત્ર જો ઉભા તો છે ને સાહેબ, આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. આયુષ્યનો યોગ પૂરો થશે ત્યારે જ એ કર્મ મળશે. અને ગમે તેવો તીર્થંકર હશે, જિનેન્દ્ર હશે, એ આયુષ્યની અંદર વધ કે ઘટ, હાનિ કે વૃદ્ધિ કરી શકે નહીં. એટલે દેવાધિદેવ ઇન્દ્ર કે ભગવાન રોકાઈ જાઓ, જો બે ક્ષણનું આયુષ્ય વધારી દો, માલામાલ થઈ જાય અમે બધા, તમારે જવું હોય તો સિદ્ધપદમાં જાજો, પણ અમને તો સુખી કરતા જાઓ. ભગવાન કહે છે હે દેવરાજ ઇન્દ્ર, આ આયુષ્યને આ તીર્થંકરો પણ આ અનંત શક્તિનો ધણી એને પ્રગટપણે છે, એના જ્ઞાનને શક્તિ, દર્શન જ્ઞાન શક્તિ, છતાં પણ આયુષ્યની એક પળમાં પણ વધઘટ કરી શકતો નથી. કેવું વિતરાગ વિજ્ઞાન છે! સર્વશક્તિમાન પરમેશ્વર એ સર્વશક્તિમાન પણ સાપેક્ષપણે છે, કે કર્મનો જે કંઈ છે સિદ્ધાંત એની અંદર પણ એનું ચૈતન્ય શક્તિ રહેલી છે. કે કર્મ કેવળ જડ નથી, કર્મ છે ચૈતન્ય વત્તા પૂતગલ, એનો સંયોગ, એનું નામ કર્મ છે. એટલે ત્યાં માત્ર જડ છે એવું નથી, તો એનો પણ અનાદર થઈ શકતો નથી. આવું જબરજસ્ત વિજ્ઞાન કે એને પણ કર્મના કાયદા તો નડે છે. તો કે છે અમારો તે પ્રવૃત્તિ વિશે હાલ તો વેદ્યા સિવાય અન્ય ઉપાય નથી. અન્ય શબ્દ મૂકો છે એટલે અમારે વેદવું જ પડે, વેદીને જ એનાથી નિવૃત્ત.